તારીખ 11/8/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 285 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 203
પરસ્પર વિરુદ્ધ હોય છે. કેવા પ્રકારે સરખામણી છે વિરુદ્ધતાની, એ વાત કરતા પહેલા એક સિદ્ધાંત મૂક્યો છે. પહેલું જે વચન છે એમાં એક સિદ્ધાંત છે કે સ્વભાવને રસ્તે સત્ય આવે અને અજ્ઞાનને રસ્તે અસત્ય આવે. સ્વભાવને રસ્તે એટલે સ્વભાવને અવલંબે તો જે અવસ્થા પ્રગટ થાય એ અવસ્થા નિર્દોષ છે, સમ્યક છે, સમીચીન છે. પોતાના સ્વભાવના અજ્ઞાનપણામાં જે કાંઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એ દોષિત છે, મિથ્યાત્વ સહિતનો મોટો દોષ છે. બીજા પણ અનેક પ્રકારના કષાયના મળ પણ એની અંદર છે. એમ બે માર્ગ જુદા છે એમ કહેવું છે. બે રસ્તે એટલે બે માર્ગ જુદા છે, અથવા બંને પ્રકારના જે ઉપાય છે એ ઉપાય તદ્દન ભિન્ન ભિન્ન છે. કાલ તો સત્ય ઉપરથી થોડો વિચાર થયો કે સત્તાને અવલંબવું તે સત્ય છે, અથવા સત્તાનું ગ્રહણ કરવું તે સત્ય છે, અને પોતાનું જે ત્રિકાળી અસ્તિત્વ એનું ગ્રહણ સ્વસન્મુખ થઈને થાય છે. પરસન્મુખ રહેતા સત્તાનો વિકલ્પ થઈ શકે, સ્વભાવનો વિકલ્પ થઈ શકે, પણ સ્વભાવનું ગ્રહણ થતું નથી. ચર્ચા થોડી એ વાત કે સ્વભાવ એ વિચાર અને વિકલ્પનો વિષય નથી, પણ ગ્રહણ કરવાનો વિષય છે, સ્વપણ કરવાનો વિષય છે. અને પોતાનું અસ્તિત્વ હોવાથી સ્વપણ કરવું એ યોગ્ય છે, સાચું છે, સમ્યક છે, સત્ય છે. કેમ કે પોતાના અસ્તિત્વ છે ત્યાં સ્વપણ કરવું છે, પોતાની હયાતી છે ત્યાં સ્વપણ કરવું છે. બહુ સૂક્ષ્મ ન સમજી શકાય તો એ બહુ મોટી વાત સમજી શકાય એવી જીવના પરિણામની એવી છે કે સ્વપણ કયો ભાવ કરે છે, જીવનો કયો ભાવ સ્વપણ કરે છે, કે જેમાં ભાવના રહી છે એ ભાવ સ્વપણ કરે છે. બધાનું મૂળ ભાવના છે, ધર્મનું મૂળ ભાવના છે, હજારો ગુણ અનંત ગુણ ઉત્પન્ન થવાનું મૂળ કારણ ભાવના છે. કેમ કે ભાવના સ્વપણ કરે છે, પરમા કે સ્વમાં, પરમા પણ સ્વપણ કરે છે, એ ભાવના જ કરે છે પરમી. કોઈ એમ નહીં કે હું તો મારા સંયોગને માત્ર જાણું છું, મને કઈ ભાવ નથી આવતા, એમ કહેશે
નહીં.
અમને તો અમારા ઉદયના સંયોગોમાં અમારાપણાના જ ભાવ થાય છે, પોતાપણાના જ ભાવ થાય છે. પ્રતિકૂળ ઉદય આવે તો કે અમારે આકરો ઉદય આવ્યો, અનુકૂળ ઉદય આવે તો કે અમારે બધા શુભ પ્રસંગો છે, અમારે ત્યાં બહુ સારા અવસરો છે, બધા ખુશીના આનંદના અવસર છે બધા, પણ એ અમારા છે એમ ત્યાં સ્વપણાની જીવ ભાવના કરે છે, એમ અસ્તિત્વ જ્ઞાન સ્વભાવી આત્મા જે પોતે છે એમાં સ્વપણું સ્વરૂપ ભાવનાથી થાય છે, સ્વરૂપ ભાવના વિના સ્વપણું નથી થતું. વિચાર એમ કરી શકે કે સ્વભાવમાં સ્વપણું કરવું, પણ એ તો એક વિકલ્પ થયો, અને ભાવના તો સાક્ષાત કાર્ય કરે છે, સ્વપણાનું કાર્ય કરે છે. ભાવના તો કાર્ય કરે છે, એટલે ભાવનાને મૂળ બિંદુ છે, મૂળ બિંદુ છે ભાવનાને, અને એને અફર ઉપાય ગણ્યો છે, નિશ્ચિત ઉપાય ગણ્યો છે. ભાવના કદી નિષ્ફળ જતી નથી, એનું એવું કારણ છે કે જે સ્વયં જેમાં કાર્યનો આરોપ કાર્ય કરી શકાય. કેટલાક કારણો એવા છે કે કાર્ય સંપન્ન થયું હોય તો પણ કાર્ય સાથેની એની પ્રતિબદ્ધતા જોઈને એમાં કાર્યનો ઉપચાર કરી શકાય છે, એમાં કથનો આવે છે શાસ્ત્રમાં. કારણમાં કાર્યનો ઉપચાર કરી નાખે, કાર્ય એવી થયું ન હોય તો પણ એના કારણની નિશ્ચિતતા, નિશંકતા અને અફર કારણ છે એવું દર્શાવવું છે. ભાવનાવાળો પામે જ પામે, ભલે એને શાસ્ત્ર વાંચતા ન આવડે તો પણ, અને શાસ્ત્ર સમજે, શાસ્ત્રનો સ્વાધ્યાય કરે, પણ ભાવના ન હોય, સ્વરૂપ પ્રાપ્તિની સ્વરૂપની ભાવના ન હોય તો એને શાસ્ત્ર અધ્યયન સફળ થતું નથી, એનું ફળ બીજહિત આત્મકલ્યાણ થતું નથી. આ બહુ મોટી વાત છે. અસ્તિત્વ ગ્રહણનો જ્યાં વિષય છે, સત્તાને ગ્રહણ કરવી છે. 50મી ગાથાનો કાલો દીધો આધાર, એ મૂળ ગાથા છે. મૂળ ગાથા તો બહુ સરસ છે, એમાં થોડો વેદનનો વિષય લીધો છે, વૈદ્ય એવો શું કાલે વાંચ્યું, એમાં આપણે એ વાત પકડાવવામાં નહોતી આવી. ઉત્તરાર્ધ પંચાધ્યાય, ઉત્તરાર્ધ 50મી ગાથા છે
બરોબર.
પ્રત્યેક જીવમાં નિરંતર જે અહમ પ્રત્યે એટલે હું એવો અનુભવ જોવામાં આવે છે, તે ઉપરથી આત્માના હોવાપણાનો બોધ થાય છે, એટલે કે હું પણ આત્મા ગ્રહણ થાય છે. એનાથી જીવની સિદ્ધિ થાય છે. સ્વતઃ સિદ્ધે 50મી અહમ પ્રત્યે વેદ્યત્વાદ જીવસ્ય અસ્તિત્વ અન્વયાત, જે અર્થ છે એ બહુ શબ્દ પ્રમાણે નથી. અહમ પ્રત્યય વેદત્વાદ, અહમ પ્રત્યય વેદ્યરૂપ અન્વયથી જીવનું અસ્તિત્વ સિદ્ધ થાય છે અથવા ગ્રહણ થાય છે એમ જેવું. પહેલા પદનો અર્થ છે, બીજા પદની સાથે આપણે સંબંધ નથી. કોઈ દરિદ્રી છે, કોઈ શ્રીમંત છે, ધનવાન છે, એ તો એની દશાની વિચિત્રતા છે, અને એનાથી તો કર્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે એમ જેવી છે. એ આપણે કોઈ ચાલતા વિષય સાથે મેળ નથી, પહેલા પદને મેળ છે. અહમ પ્રત્યય વેદ્યત્વાત, અહમ પ્રત્યે વેદ્ય રૂપ અન્વયથી જીવનું અસ્તિત્વ સ્થિત થાય છે. ગૂઢ ભાષા લીધી છે, અન્વય એટલે ચાલુ રહેવું, કન્ટિન્યુ. વેદ્ય રૂપ વેદાવા યોગ્ય જે અન્વય છે એ ચાલુ ને ચાલુ રહે છે, કે જેમાં શું વિદાય છે, આવું જે હું પણ જે વિદાય છે એનાથી જીવના અસ્તિત્વનો ગ્રહણ થાય છે. બહુ સાદી ભાષામાં એમ કહેવાય છે કે જીવની હયાતીને, જીવની મોજુદગીને વેદનથી ગ્રહણ કરવી, વેદનથી અસ્તિત્વને ગ્રહણ કરવું, વેદનથી પકડવું. નહીતર વિકલ્પ થશે કે આત્મા છે, આત્મા જ્ઞાન સ્વભાવી છે, આત્મા વેદક સ્વભાવી છે, એમને ચાલતા વેદનથી જ એનું અસ્તિત્વ ગ્રહણ કરવું. આપણા બજુભાઈ જે હિન્દી વિદ્વાન છે એને એનું જ અનુવાદ કર્યો છે, હિન્દીનો જ અનુવાદ કર્યો છે. પોતે પાછા સંસ્કૃતના વિદ્વાન છે, છતાં ફેરફાર હોય ત્યાં કાઉન્સ કે ફૂટનો એવું નથી, પેલાનો અનુવાદ જ કરી રહ્યો છે. પોતે લખ્યું છે, મેં તો અનુવાદ કર્યો છે. ચાર પાંચ વિદ્વાનો એ આનો અર્થ કર્યા છે, એમાં મખનલાલજી છે એની હિન્દી ટીકાના આ શરીરની અંદર હું છું હું છું એવું જે એક પ્રકારનું જ્ઞાન થયા કરે છે, તે જ્ઞાનથી જાણવામાં આવે છે કે આ શરીરની અંદર જીવરૂપ એક વસ્તુ સ્વતંત્ર છે. અથવા હું આ બોધ વડે જ જીવાત્માનો માનસિક પ્રત્યક્ષ પણ સ્વયં થાય છે. એ તો અર્થ કર્યો છે. પણ જે અન્વય શબ્દ છે એ અન્વયનો અર્થ બે માંથી એક નથી, બે માંથી એક પણ વિદ્વાને અન્વયનો અર્થ નથી કર્યો. વેદ્યનો અર્થ જ્ઞાન કરી નાખ્યો છે. જ્ઞાનનો સામાન્ય ભાવ સામાન્ય માણસને ગ્રીઓને જાણે તે જ્ઞાન એવો અર્થ કરી
નાખ્યો.
વેદો એટલે સ્વયંનો અનુભવ કરવો, સ્વયંનું વેદન કરવું, અને તે અન્વયરૂપ હૈયાતીનો સતત ચાલુ રહેતી હૈયાતી, ક્યાંય વચ્ચે ગેપ નથી પડતો એવી સળંગ રહેતી જે હૈયાતી, એને હું પણથી વેદન કરતા અંતર્મુખ થાય છે. જે વિષય છે એ અંતર્મુખ કેમ થવું એના રહસ્યનો એક પડખું છે. શાસ્ત્રો ઊંડો અભ્યાસ, ગહન અભ્યાસ કરવાના શાસ્ત્રો છે. અહમ પ્રત્યે વેદ્યત્વાત, હું રૂપ પ્રત્યે વેદાતો હોવાથી, અન્વયાત અન્વય પણ એ વેદાતો હોવાથી, સળંગ વેદાતો હોવાથી જીવનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આવો અર્થ થાય. અન્વય એટલે ચાલુ રહેવું, અતૂટકપણે ચાલુ રહેવું, એનું નામ અન્વય છે. અને દ્રવગુણ પર્યાયમાં પ્રવચન સારમાં અન્વયને દ્રવ કહ્યું છે. પ્રવચન સારની 80 ગાથામાં જ્યાં અર્યંત પરમાત્માને ઓળખાણથી આત્માને ઓળખવાની વાત ચર્ચા કરી છે ટીકામાં અમૃત શંકરાચાર્ય, ત્યાં અન્વય છે દ્રવ એટલી વ્યાખ્યા કરી છે. દ્રવ એટલે એમાં દ્રવ નું ગ્રહણ છે, સિદ્ધ વસ્તુ જે છે દ્રવ એનું ગ્રહણ થાય છે. એટલે સત્તાધારી દ્રવ એનું અંતર્મુખ થઈને ગ્રહણ કરવું એનું નામ સત્ય. સત્ય કોને કહેવું કે એનું સત્તાનું ગ્રહણ કરે તે સત્ય, એમ સત્ય શબ્દ એના ઉપરથી આવ્યો છે. પછી આપણે સત્ય એટલે સાચું બોલવું એમ કરી નાખ્યું રૂઢિ અર્થમાં, લોકમાં રૂઢિ અર્થમાં સત્યનો અર્થ સાચું બોલે તે સત્ય. એટલે સત્યને સાચા બોલવાના અર્થ સિવાય બીજી કાંઈ કોઈને ખબર નથી. ખરેખર સત્યનો અર્થ આ છે, નિજ શુદ્ધ સત્તાનું, શુદ્ધ જીવાસ્તિકાયનું અંતર્મુખ થઈને ગ્રહણ કરે તે સત્ય, પોતાની મોજુદગીને પોતાની હયાતીને પકડે તે સત્ય. એમ કેવું
પકડે તે અસત્ય,
અને એનું મુખ્ય કાર્ય શ્રદ્ધાપૂર્વક છે.
બરોબર,
શ્રદ્ધાનું કાર્ય છે આત્માનું શુદ્ધ શ્રદ્ધાન. જે સમ્યક દર્શન છે એ શું કરે છે કે શુદ્ધ જીવાસ્તિકાયનું ગ્રહણ કરે છે. આ સમ્યક દર્શનનો ધર્મ છે. સમ્યક દર્શનનો કાર્યરૂપ ધર્મ શું કે શુદ્ધ જીવાસ્તિકાયનું ગ્રહણ કરવું, એ સમ્યક દર્શનનું કાર્ય છે.
બરાબર,
એટલે આ સમ્યક દર્શનની સાથે આ એટેચ છે, સંકળાયેલી વાત છે. ચાલતી ક્રિયા દ્વારા, ચાલતી જે ક્રિયા છે એમાં હુંપણાનું વેદન છે, એ હુંપણાના વેદન દ્વારા પોતાનું ગ્રહણ કરવું, પોતાના અન્વયનું એટલે દ્રવનું ગ્રહણ કરવું. અન્વયનું ગ્રહણ કરવું એટલે એની હયાતીને ગ્રહણ કરવી, એમ વાત છે. અન્વયનો અર્થ બે માંથી એક પુસ્તકમાં નથી. સત્ય ઉપર શું વિચારે, સ્વભાવને રસ્તે સત્ય આવે, અજ્ઞાનને રસ્તે અસત્ય આવે. આ તો સત્ય અસત્યની સાદો અર્થ એટલો છે, એક સમીચીન સમ્યક અવસ્થા છે સ્વભાવના આશ્રય, એના સ્વભાવના અજ્ઞાનપણામાં મિથ્યા અવસ્થા છે, અવસ્થા જૂઠનું ગ્રહણ છે. એટલે કે જ્યાં પોતે નથી ત્યાં પોતાપણાનો ભાવનાથી ગ્રહણ કરવામાં આવે છે. મખનલાલજીમાં તો શરીરમાં એમ કરી દીધું, શરીરને તો ત્યાં બહુ શ્લોકમાં કોઈ વાત નથી,
માનસિક પછી વાત કરે.
હા, એ તો અર્થાત એમ કરીને ઉપરથી અર્થ કર્યો છે, જે સીધો અર્થ કર્યો છે એમાં શરીર સાથે અજ્ઞાની ગમે ત્યાં જાય, ગમે ત્યાં ઊભો હોય, પણ હું જાણું છું, હું સમજું છું, આના કરતા હું વધારે છું, આના કરતા મને વધારે આવડે છે વગેરે ભાવ એને આવ્યા વગર રહેતા નથી. એને પોતાના ક્ષયોક્ષમનો ગાઢ જ્ઞાનનો અહંપણું રહે છે. ક્યાં અહંપણું કરે છે? ત્રિકાળી અન્વયરૂપ દ્રવ્યમાં અહંપણું વેદવાને બદલે, અહંપણું જાણવું નથી પણ અહંપણું વેદવું છે, અહંપણા હું પોતાના અસ્તિત્વને વેદવું છે એમ કરવાને બદલે ગમે ત્યાં એ ઊભો હોય તો હું જાણું છું ને હું સમજું છું એ પ્રકારે એને આ વિના રહેતો નથી. આ હું જાણું છું એવો જે ભાવ છે એ પોતાને પોતાના વિકાસમાં પ્રતિબંધક છે, પોતાના વિકાસને અવરોધ કરનારો ભાવ છે. શ્રીમદજીએ બીજી જગ્યાએ વાત લીધી છે કે જ્યાં સત્પુરુષને જીવ ઓળખતો નથી એના ત્રણ કારણમાં એક કારણ આ છે કે હું સમજું છું. ત્રણ કારણ લીધા છે, એક માનાર્થે માનથી માનના કારણથી અપકીર્તિ અપમાન ભયથી અજ્ઞાનીનો આશ્રય કુસંગ છૂટો નથી. એ કુસંગની રૂચિ વાળો છે એવા જીવને પણ સત્પુરુષ ઓળખાતા નથી. જેને દેવગુરુ શાસ્ત્રને સત્પુરુષ કરતા કુટુંબ પરિવાર પ્રત્યે વધારે મમત્વ છે, તીવ્ર રાગ છે, એને પણ સત્પુરુષ ઓળખાતા નથી. અને એક હું સમજું છું એવાને સત્પુરુષ ઓળખાતા નથી. ત્રણ કારણ 416 પત્રમાં એ ત્રણ કારણ ઘણી વાર એનો ઉલ્લેખ થયેલો છે. 416માં એ અજ્ઞાનપણાનું એક લક્ષણ છે કે જેમાં એને હું જાણું છું, હું સમજું છું, મને વધારે આવડે છે, હું આના કરતા આગળ છું, વધારે છું, બીજા ઉપર એની નજર છે, હું આના કરતા વધારે છું, હું ઓલાના કરતા વધારે છું, હું આના કરતા વધારે છું, વગેરે 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 ભાવ તેને આવ્યા વગર રહેતા નથી. એટલે કે અજ્ઞાનીમાં સાક્ષીપણે રહેવાની તાકાત નથી, અથવા એ સાક્ષીપણે રહેતો નથી. સાક્ષીપણે રહેતા કેમ રહેવું એ પણ એને એને ખબર નથી. એ પદ્ધતિ કાર્ય પદ્ધતિ એની નથી પરિણામમાં સાક્ષી રહેવાની. સાક્ષી એટલે માત્ર જ્ઞાતાપણે રહેવું, ઇષ્ટ અનિષ્ટ કર્યા અને ખરાબપણાની કલ્પના કર્યા વિના માત્ર જાણનાર રહેવું, જે જ્ઞાનનો ધર્મ છે. માત્ર જાણવું એટલો જ જ્ઞાનનો ધર્મ છે. સારું ખરાબ કરીને રાગદ્વેષ, સારું ખરાબ કલ્પીને રાગદ્વેષ ઉત્પન્ન કરવા એ જ્ઞાનનો ધર્મ નથી, એ તો અધર્મ છે. અજ્ઞાનીમાં સાક્ષીપણે રહેવાની તાકાત નથી, સાક્ષીપણે એ રહી શકતો પણ નથી, એ તો ઉલજીવ જાય છે. આ ઠીક છે અને આ અઠીક છે એ રીતે ચેતતો જ નથી. સીધો ઠીક અઠીકપણે ચેતે છે પદાર્થને, જ્ઞાતાપણે રહેવા માટે ચેતતો નથી પોતાને કે હું જ્ઞાતા છું, એમ સાવધાન થતો નથી. અંદરમાં એ પોતાના સ્વધર્મની સાવધાની ગુમાવીને પરિણમે છે, એવી એની પરિણમનમાં અશક્તિ રહેલી છે. સાક્ષી રહેવાનો પ્રયત્ન કરે એને ભેદ જ્ઞાનનો પ્રયત્ન કહે છે, એને ભિન્ન રહેવાનો પ્રયત્ન કહે છે, જુદા પડવાનો પ્રયત્ન કહે છે, એને સ્વરૂપ ગ્રહણ કરવાનો પ્રયત્ન કહેવામાં અસ્તિના સ્થિતિ કથન છે. ભૂલી જાય છે ને, ત્યાં વિસ્મૃત થઈ જાય છે, એ વાત પણ વિસ્મૃત થઈ જાય છે.
શું કરવું આવે,
એ તો નુકસાનનો ખ્યાલ હોય તો જાગૃતિ આવે. આમાં નુકસાન થાય છે આત્માને,
નુકસાન,
અને એ નુકસાન એકત્વ બુદ્ધિથી ઘણું નુકસાન છે. જીવનો આ સ્વભાવ છે કે નુકસાન હોય ત્યાં એલર્ટ થઈ જાય, સતર્ક થઈ જાય, જાગૃત થઈ જાય. જ્યાં જ્યાં એને નુકસાનનો ખ્યાલ હોય, નુકસાનની સમજણ હોય, ત્યાં એની જાગૃતિ આવે નુકસાનીમાંથી બચવાની. જ્યાં જ્યાં એને લાભ હોય, સુખ હોય, ત્યાં ત્યાં એને સુખમાં સુખ લેવાની પણ જાગૃતિ અને ઉત્સાહ દરિયોલ્લાસ થયા વિના રહીએ. આ કુદરતી જીવનો સ્વભાવગત છે.
બરોબર,
એ પણ અભ્યાસ કરવા જે છે ચાલતા પરિણમનનો,
આજે
કે જ્યાં જ્યાં સુખ લાગે છે ત્યાં સુખાભાસ છે પણ સુખ નથી. એટલે જે પદાર્થને વિશે રામચંદ્રજીએ 6 મહિના લક્ષ્મણજીનું મૃત કલેવર મળદું ખંભે ઉંચક્યું ત્યારે પણ એ સાક્ષીપણે રહેવાની એમનામાં તાકાત હતી અને સાક્ષીપણે રહ્યા છે. ભરતચક્રીને ચક્રવર્તીને બાહુબલી લયા ત્યારે પણ સાક્ષીપણે રહ્યા છે. આ વાત છે અને એ તાકાત છે એમની પાસે, એ શક્તિ છે એમની પાસે. એમ કેમ આ તો સમર્થ દ્રષ્ટા છે. ચારિત્ર મૂળના ઝંઝાવાત છે આ બધા, પણ સમ્યક દર્શનનું મૂળ સાચું છે. એટલે મૂળમાંથી ઉખડીને પરિણમતા નથી, મૂળ ચોંટી રહે છે અને ઉપરથી ડોલે છે પરિણામ. જેમ ઝાડું ઝંઝા સાક્ષીપણે રહેવાની તાકાત છે, એ રહે છે, એટલે એમને મહાપુરુષ થયા છે. એ રડ્યા, એ રડ્યા માટે એમને મહાપુરુષ નથી ગયા. પુરાણ પુરુષ ના પુરાણો લખાણા એની કથાઓ અને કથાનો યોગ માં એ પૌરાણિક વાર્તાઓ આવી એમાં એ રડ્યા ને રડ્યા માટે નથી કહેવાના. એ તો બધા જગત ના માણસો રડે છે ને રડે છે, પણ એવા પ્રસંગમાં એ સાક્ષી ભાવમાં રહ્યા એવો જે એનો અંતરંગ પુરુષાર્થ સહજ પાછો, કૃત્રિમ નહી પણ
સહજ
સહજ, એ વાત અહીંયા કરે છે કે એવી તાકાત જ્ઞાનીમાં રહેલી છે, એવી શક્તિ છે બધા ભાવોની વચ્ચે. એમ અજ્ઞાની જેવો દેખાવ થાય બધો, એના પરિણામ ચેષ્ટા એ બધું જોતા સામાન્ય અજ્ઞાની જન કરે એવી જ ક્રિયા કરતા જોવામાં આવે, છતાં પણ એ બધા ભાવોની વચ્ચે સાક્ષીપણે રહી શકે છે અને સાક્ષીપણે રહે છે. આ જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેની આ ફરક છે. જ્ઞાની આખે આખો રાગ દ્વેષ મોહ ભાવમાં પોતાનો અનુભવ કરે છે અને જ્ઞાનીને રાગ દ્વેષ અને ચારિત્રનો મોહ થાય તો એ વખતે એનાથી ભિન્ન પોતાનો અનુભવ કરે છે. એમ જ્ઞાતા સાક્ષી આ ચાલે છે પરિણામ, એ હું કરું છું ને થાય છે એમ નથી. મારા સ્વભાવ વડે ને મારા સ્વરૂપ વડે તો કરી પણ ન શકાય, થઈ પણ ન શકાય એવા પરિણામ કોઈ પૂર્વકર્મને કારણે ઉદય અને ઉદયને અનુસરતો અંશ વર્તે છે. મારે એની સાથે કઈ સંબંધ નહીં, એમ જુદા પડે છે. એ તો જેને એ દ્રષ્ટિકોણ હોય એને પરિચય હોય, નિકટનો પરિચય હોય અથવા વિશેષ પરિચય હોય અને એ જોવાનો દ્રષ્ટિ હોય તો દેખાય, નહીતર દેખાવ એનો જ્ઞાની ને અજ્ઞાનીનો બહારનો સરખો છે. રસમાં મોટો ફેર છે, એકને મારાપણું સર્વસ્વ છે, અજ્ઞાનીને મારાપણું પકડ કરીને સર્વસ્વ પણ એ કરે છે. આ ભિન્ન થઈને મારે કઈ લેવા દેવા નથી અને એમને ન કરવા હોય તો પણ નિરસપણે થાય છે. એટલે રાજમલજી બહુ શબ્દ લીધા છે નિર્જરાધિકારમાં, સાક્ષી ભાવને લગતા 9-10 શબ્દનો પ્રયોગ કર્યો છે. જુદી જુદા ગાથામાં જુદી જુદી ગાથાની ટીકામાં આ શબ્દ કર્યો છે, પણ પોતે અસ્તિત્વ પણ એ નથી, એને અસ્તિત્વ પણ એ રાગ દ્વેષ થતા નથી, પોતાની હયાતિ નથી ને રાગ દ્વેષ કરે છે, થાય છે નિરસપણે કરે છે એમ અનેક જાતના ભિન્ન થઈને કરે છે. Thank you. વેદાંતમાં શાસ્ત્રી શબ્દનો સાંખ્યમાં ખાસ કરીને વેદાંતમાં ખાતા ઘણા છે, એમાં જે સાંખ્યનો વિવાદ છે એ જૈન દર્શનના નિશ્ચય નહીંના વિષય અને દ્રવ્ય દ્રષ્ટિના વિષયની વિકૃતિમાંથી આવેલો છે, એટલે એને ઘણી બાબતમાં સરખાપણો દેખાય ઉપર ઉપરથી જોવામાં આવે તો. સમ્યક દ્રષ્ટિ અર્થાત આ 154મો પ્રશ્ન, સ્વભાવ ગુણ રૂપ પરિણામો છે જે જીભ, બસ આટલો અર્થ કર્યો. સ્વભાવ ગુણ રૂપ પરિણામો છે, આ સ્થિતિ વ્યાખ્યા કરી. સમ્યક દ્રષ્ટિ એટલે સ્વભાવ ગુણ રૂપ પરિણામો છે તે જીભ, નિર્જરાધિકારમાં સમ્યક દ્રષ્ટિની જુદી જુદી વ્યાખ્યા કરી છે. સમ્યક દ્રષ્ટિ અર્થાત સમ્યક દ્રષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપને ત્રણેય કાળે આસ્વાદે છે. શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન સમ્યક દ્રષ્ટિ જે એમ કંદ ફેરવતા જાય છે જુદી જુદી જગ્યાએ. જેનું દ્રવ્ય શુદ્ધતા રૂપે પરિણમ્યું છે અને શુદ્ધ સ્વરૂપ અનુભવશીલ છે જે જીવ, એમ કરીને એ રીતે વ્યાખ્યા કરી શકાય. અસ્તિત્વ એનું ખસી ગયું છે, દુઃખા પરિણામ છે. કર્મના ઉદય ફળમાં રતિ ઉપજતી નથી, જાણે છે, માત્ર જાણે છે, તેથી અત્યંત દુઃખો છે. દુઃખો શબ્દ વાપરે, અત્યંત દુઃખો છે. રુચિ પરિણામ વાળો છે, દુઃખો દુઃખો છે. નવ દસ શબ્દનો વિશેષ એક જ ભાવને દર્શાવવા માટે. અહીંયા કહે છે કે સાક્ષી પણ એ રહી શકે છે, એ શબ્દ પણ એમણે વાપર્યો છે, સાક્ષી પણ એ રહી શકે છે, ગમે તે ભાવમાં ગમે તે પ્રસંગમાં સમ્યક દ્રષ્ટિ સાક્ષીપણે રહે છે. અજ્ઞાનને જ્યાં હોય ત્યાં હું અને મારું, અન્ય દ્રવ્યમાં અન્ય ભાવમાં જ્યાં હોય ત્યાં, એટલે અન્ય દ્રવ્યમાં અન્ય ભાવમાં જે તે ઉદય આવે તે તે ઉદયમાં હું અને મારું કર્યું થાય છે એવો ભાવ આવ્યા વગર રહેતો નથી. મેં કર્યું, મારું કર્યું, થયું, હું હતો તો થયું, એને હું પણ મારે કઈ હવે લેવા દેવા નથી હવે, એટલે જ્યારથી ભાન થયું ત્યારથી. પહેલા ભૂલ કરી હતી, લેવા દેવા તો પહેલા નહોતું, પણ તેથી અનેક પ્રકારના સંબંધો માનીને દુખી થયો હતો, સંબંધ નહોતો છતાં સંબંધ માનીને દુખી થયો હતો. ગુરુજી દ્રષ્ટાંત આપતા, એક માણસ નાની ઉંમરમાં પરદેશ ગયેલો, એકલો જ ગયેલો, એ મોટી ઉંમરમાં એકલો જ પાછો આવ્યો. વચ્ચે આખો એક પિરિયડ એવો ગયો કે ત્યાં જઈને લગ્ન કર્યા, કુટુંબ પરિવાર છોકરા છે આ ત્યાં, તો ટપો ટપો એક બધા એક બધા એક પછી એક આયુષ પૂરું કરીને હેલા ગયા, અને સરવાળે મોટી ઉંમરે પાછો એકલો રહી ગયો. એકલો હતો, ગયો તો એકલો, પાછો દેશમાં આવ્યો ત્યારે એકલો જ હતો. બધા સમજ્યા કે આ ભાઈ તો એકલા ગયા હતા, એકલા આવ્યો કે ભાઈ ઘણી રામા રામડી થઈ ગઈ વચ્ચે. એ શું થયું વચ્ચે કે દુઃખી થયો ઘણો, સંબંધ તો હતો નહીં પહેલા, એ સંબંધ નહોતો ને પછી ન રહ્યો, વચ્ચે જે દુઃખી થયો એ સંબંધ કલ્પીને સંબંધ માનીને સંબંધ માંડીને દુઃખી થયો. એને એ પ્રકારનો પરિણામ આવ્યા વિના રહેતું નથી. જ્ઞાની બધેથી ઉઠી ગયા છે, ક્યાં નથી, પોતાનું હૈયાતી ખસેડી લીધી છે રાગમાં, અને રાગના વિષયભૂત પદાર્થોમાંથી પોતાની હૈયાતી જેને પાછી ખેંચી લીધી છે. હૈયાતીનો અનુભવ જૂઠો થતો હતો એ પકડાઈ ગયો જ્ઞાનમાં, એટલે એ પ્રકાર બંધ થઈ ગયો છે. જ્યારે અજ્ઞાની બધે ચોંટ્યો છે, અને અજ્ઞાન દશામાં એ બધે એવું વળગે છે, કોઈ પણ ક્ષુદ્ર પ્રસંગ હોય, સાધારણ પ્રસંગ હોય તો પણ એવું વળગી જાય છે કે જાણે આ જ સર્વસ્વ હોય, એને અત્યારે તો આ જ સર્વસ્વ એમ કરીને થતી જાય છે. એકત્વ બુદ્ધિ અને એકત્વ બુદ્ધિના ઘણા વિપરીત અને માઠા કર્મને બાંધે છે. ઘણા દુઃખી થવાના ઉપાયને, ઘણો દુઃખી થાય એવા ઉપાયને જીવ પોતે સેવે છે. આ રીતે આમ આ મૂળમાં જ્ઞાની અને અજ્ઞાનીની સમીક્ષા કરી છે. બંનેના પરિણામમાં બહારમાં એક સરખા સંયોગો દેખાય, ફળતા સંયોગો દેખાય, તો પણ અંદરમાં બહુ મોટો ફેર છે, ઉત્તર દક્ષિણનો ફેર છે. બંનેના રસ્તા સવળા અવળા છે. જ્ઞાનીનો અવળો રસ્તો છે દુઃખી થવાનો, અનંત દુઃખી થશે. જ્ઞાની સુખી થવાના રસ્તે છે, એ આગળ જતા અનંત સુખી થશે. બધું છોડી દીધું, ખરેખર બધે ગુરુદેવશ્રીનો તો પ્રત્યક્ષ પરિચય થયેલો છે. તો આટલા આટલા સોનગઢની અંદર માણસો વૈજા, જે દિવસે પોતે સોનગઢ નિવાસ કર્યો તે દિવસે તો 3-4 માણસો સાથે આવેલા, પછી હજારો માણસો આવતો થયા, આવતા થયા, મંદિરો થયા, મકાનો થયા, લોકો જય જયકાર કરવા માંડ્યા, પણ પ્રવચનમાં કોઈ વાર ખુલ્લું કહી દેતા કે આ તો બધો પૂર્વ પુણ્યનો ઉદય છે કે બધા ટોળા ભેગા થાય છે, કોઈ ઓળખીને માને છે એવું કાંઈ નથી. પોતે કહેતા કે આ બધા ઘણા ભેગા થાય છે એટલે બધા ઓળખે છે, એટલા તો એવા નીચી કુટીના જીવો પણ ભરી ગયા છે. પણ ઘણી સંખ્યામાં લોલેલોલ કરતા હોય એટલે બધા ઓળખે છે એવું પોતાને ખ્યાલ છે, જ્ઞાન છે, એવું કાંઈ નથી. એ તો કોક વિરલ જીવ એનું કામ કરી જાય અને એને માટે પોતાનો થોડો રાગ બીજો છે પ્રવૃત્તિમાં દેખાય છે. અંદરથી તો બધા બધેથી ઉઠી ગયા છે, કોઈ વાર એવું બને બારગામથી ગમે ત્યારે કોઈ આવી ચડે, બસનો ટ્રેનનો શું ભરોસો છે સમય, પોતાને જ્ઞાન ધ્યાનનો સમય હોય તો આવે, દૂરથી માણસ આવે દર્શન કરવા આવે તો એને એમ થાય લાભ થોડી વાર બેસવું, મારા શ્રી એકલા છે કાંઈ ઠીક કંઈ મળશે વાતચીત, પણ પોતાની વૃત્તિ ન હોય, વાતચીતની સંઘની વૃત્તિ ન હોય, અંદરમાં ઊંડું જૈન ચિંતન ચાલતું હોય, ખાલી આમ કરી દે લાંબી વાતચીત તમે જાઓ અહીંયા બેસતા નહીં એટલે લાંબા શબ્દ નહીં, ખાલી સંકેત કરી દે ઈશારો કરે આટલું કરી દે, એટલો બેઠો હોય ઊભો થઈને દવાના થઈ જાય. કોઈ આવે છે માટે બહુ ગમે છે, ભલે આવ્યા પોતાનું જ્ઞાન ધ્યાનને ગૌણ કરીને એની હારે વાતે વળગી જાય, કેમ છો, ક્યારે આવ્યો છો, શું છો, મજામાં છો કે નહીં, રોકાવાના છો, શું પ્રોગ્રામ, કાંઈ નહીં, દર્શન કરીને જો બે આમ કરી નાખે પોતાનું જો લક્ષ્ય જે ઓછું હોય કરવાના છે. પછી એમથી મોટો શ્રીમંત આવ્યો છે એટલે એને સમય દેવો, કાંઈ નહીં, કાંઈ લગવાડું નહીં, બધેથી ઉઠી ગયા છે હું એમ કેમ છે કે આ બધા ભેગા થાય છે. દેદી સ્વાધ્યાય મંદિરનો પાયો નાખ્યો તે
દીકરી,
તમે શેઠિયા વાણિયા અહીંયા પૈસા નાખો એટલે હું અહીંયા બંધાયેલો નથી કોઈનો, મારું તો મન મળતી નાની, મારું મન કરશે તો આ ડુંગરાની ધારો માલુમ હોય ત્યારે વ્યાજ આસો, પાછળ ડુંગર દેખાય છે વ્યાજ આસો, અહીંયા અમે બંધાયેલા નથી, તમે અહીંયા રૂપિયા ખર્ચો માટે મારે અહીંયા રહેવું, બંધનું નહીં સ્વીકારવું. નહીં તો જગતના જીવોની વિચિત્રતા ઘણી છે, પૈસા ખર્ચે એટલે જાણે જ્ઞાની ઉપર પોતાનો અધિકાર હોય, આપણા માટે અમે ઘર બાંધ્યું, આપણા માટે રસોડું કર્યું, આપણા માટે રહેવાનું કર્યું, આપણા વ્યાખ્યાનની વ્યવસ્થા કરી, શું હજારો લાખો ખર્ચા દબાવવાની મહેનત કરે, વિચિત્રતા તો જીવોને ઘણી હોય છે ને, એને હું કઈક મેં આટલું આપ્યું છે માટે મારો કઈક હક છે, એવા વિચિત્ર માણસો મિત્ર દાન આપવું ને હક રાખવું બે વાત નું તો અમસ્ત હોય બે, અત્યારે તો કાયદો થઈ ગયો બેનિફિશિયરીને પણ કઈક હક તો મળવો જોઈએ, પરમાર્થમાં નથી, પરમાર્થની લાઈનની અંદર તો દાન આપનારો ન્યોછાવર કરી દે છે અને પછી કાંઈ લેવા દેવા નથી, વાત પૂરી થઈ ગઈ, એને પોતાનું મમત્વ ઘટાડવા માટે છોડી દીધી વાત, એ મમત્વ છોડ મમત્વ ઘટાડવા માટે આપી દીધા, વાત પૂરી થઈ ગઈ. આ તો કહે નહીં અમે દાન આપ્યું છે અમારો અહીંયા હક છે, પરમાર્થમાં એ વાત નથી. ગુરુદેવ તો બહુ વિશિક્ષણ હતા, પહેલેથી કહી દીધેલું સિંહ વૃત્તિ હતી, આખો સમાજ જેને ભગવાન ભગવાન પ્રભુ પ્રભુ કહીને ભક્તિ કરતો હતો તે બી એ સમાજ છોડી દીધા, એને આ સમાજ ફેરફાર છે, આ સમાજ મારે ન ચાલે, આખો સંપ્રદાય મૂકી દીધો. અહીંયા વળી બધા ભેગા થઈ ગયા પાછા, ત્યાં જાજા ભેગા છે તો અહીંયા પાછા જાજા ભેગા છે, ભાગ્ય છુપે ને ભભૂત લગાયો એના જેવું છે, ભૂલ હોય તો ક્યાં જાય, ઉદય તો ગમે ત્યાંથી પાપનો ઉદય ભોગવવો પડે એમ પણ ન આવે, પોતે છૂટા રહે છે, ઉઠી ગયા છે પોતે, નહીં કાંઈ નહીં ગમે એવો પાંચ 25 કરોડ નો આ સમય જરાક ફેરફાર વાળી વાત કરે એટલે કઈ દે ઘટાવ નીકળી જવાય છે, તમને કઈ ખબર નથી પડતી, તમારું કામ નથી. નજરે જોયું છે કે નહીં? 25 કરોડ નો આસામી છે અને કઈક મહત્વની વાત કરવાની ભૂલ છે, તમારું કામ નથી, જો જાણે વાત કરવી નહીં આવી અહીંયા આવીને. તીર્થ સુરક્ષા ટ્રસ્ટમાં એવું હતું, હિન્દુસ્તાનના 15 જણા મોટા મોટા લાય, બિલકુલ નહીં, મારો સમય બગાડવા આવશો નહીં, ફરી મળવા આવું નહીં, આ વાત માટે મારી પાસે આવું નહીં. 15 જણાને કહી
દીધું,
એવી સ્વતંત્ર પ્રવૃત્તિ હતી, બંધનમાં રહેવાની વાત. અમારે શું સંબંધ છે? તમે એમ પણ, આપણે તો મુદ્દો એટલો છે કે સ્વતંત્રતા કેટલી હતી એમને, કે આ સમાજના એમને માનનારામાં 15 મુખિયા એવા માટે એના બંધનથી કોઈ વાત સ્વીકારવી, શ્રેષ્ઠરમથી કોઈ વાત સ્વીકારવી, એમને વલણમાં જ નહોતો પહેલેથી, બહુ જ એકદમ સ્વતંત્ર પ્રકૃતિ હતી. આ તો એક દ્રષ્ટાંત છે, પણ બધા જ જ્ઞાનીની આ પરિસ્થિતિ છે, બધા જ્ઞાની અંદરથી બધેથી ઉઠી ગયેલા છે, આખો સંસાર ખલાસ કર્યો છે અભિપ્રાયમાં અને શ્રદ્ધામાં, અત્યારથી સંસારને ખલાસ કરી નાખ્યો છે, ભાવે તો પછી દ્રવ્ય છૂટી જાય છે, પણ ભાવે પહેલા ખલાસ કરી નાખ્યો, મારે કાંઈ લેવા દેવા, હું જગતમાં એકલો છું અને મારી અનંત શક્તિથી સંપન્ન છું, ભરપૂર છું, પરિપૂર્ણ છું, કોઈની અપેક્ષા અવલંબનની મને જરૂર નથી, કોઈના હોશિયાળા રહેવાની મારે જરૂર નથી, અને કોઈનો કોઈથી મને લાભ થાય ને આધાર મળે એવી પણ કોઈ જગતમાં પદાર્થની વસ્તુ મારા માટે નથી. એટલે પરથી ભિન્ન હોવાથી પરની ચિંતા નથી, પરની આસક્તિ નથી, પરની સાથે એને માગવાની કોઈ વૃત્તિ નથી, અને પોતાની પરિપૂર્ણતાથી સંપન્ન છે. આનું નામ જ્ઞાન ને વૈરાગ્ય છે. એક જ પર્યાયના બે પડખા છે.